એકત્ર જ્ઞાનગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર શ્રોતાઓ, આપ સૌનું સ્વાગત છે આજના આપણા ઊંડાણપૂર્વકના અભ્યાસમાં. આજે આપણે એક એવા વિષય પર વાત કરીશું જે એમ કે આપણા પોતાના અસ્તિત્વનો જ હિસ્સો છે, આપણું માનવ શરીર, અને ખાસ કરીને લેસ્લી ક્લેનરમેનનું જે મહત્વનું કામ છે માનવ શરીર રચના પર, એની આપણે છણાવટ કરીશું.
બિલકુલ. અને જુઓ, આ વિષય ફક્ત જીવવિજ્ઞાનના વિદ્યાર્થીઓ પૂરતો નથી. હો, આપણા પોતાના શરીરને સમજવું એ આપણી હેલ્થ લિટરસી માટે, રોજના નિર્ણયો માટે, અને સાચું કહું તો આપણી અંદર જે અદ્ભુત મશીનરી ચાલી રહી છે એના માટે થોડો આદર કેળવવા પણ ખૂબ જરૂરી છે. અને ક્લેનરમેનનું કામ આ જટિલ વિષયને ખૂબ જ એમ કે એક રસપ્રદ અને સરળ બનાવે છે.
તો ચાલો શરૂઆત કરીએ લેખકથી જ. કોણ છે આ લેસ્લી ક્લેનરમેન, અને માનવ શરીર રચના જેવા વિષય પર એમનો જે દૃષ્ટિકોણ છે એ શા માટે આટલો યુનિક ગણાય છે?
લેસ્લી ક્લેનરમેન એ લંડનની નોર્થવિક પાર્ક હોસ્પિટલમાં એમેરિટસ કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક સર્જન રહી ચૂક્યા છે. અને એટલું જ નહીં, રોયલ કોલેજ ઓફ સર્જન્સ ઓફ ઇંગ્લેન્ડમાં એ પણ બહુ પ્રતિષ્ઠિત ગણાય. ત્યાં હન્ટેરિયન પ્રોફેસર પણ રહી ચૂક્યા છે. એટલે આ જે બેકગ્રાઉન્ડ છે ને, એ જ એમના કામને ખાસ બનાવે છે.
અચ્છા, એટલે કે એ માત્ર પુસ્તકો વાંચીને ભણાવતા પ્રોફેસર નથી, પણ જેમણે ખરેખર ઓપરેટિંગ રૂમમાં માનવ શરીર સાથે કામ કર્યું હોય, એને ખોલ્યું હોય, એને રિપેર કર્યું હોય, અને ખાસ કરીને હાડકાં અને સ્નાયુઓ, પેલી મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમમાં એમનો અનુભવ ઘણો ઊંડો છે.
એકદમ સાચી વાત. એમનામાં બે ગુણોનું મિશ્રણ છે એમ કહી શકાય. એક તો અનુભવી સર્જનનું પ્રત્યક્ષ, મતલબ કે હાથોહાથનું જ્ઞાન, અને બીજું એક કુશળ શિક્ષકની આવડત, જે જટિલ માહિતીને પણ એકદમ સ્પષ્ટ અને રસ પડે એ રીતે રજૂ કરી શકે. એ ખાલી આ ભાગનું નામ શું છે ત્યાં નથી અટકતા, પણ આ ભાગ આવો કેમ છે, એ શું કામ કરે છે, એમાં શું ખોટું થઈ શકે અને એને કઈ રીતે આમ તો ઠીક કરી શકાય, એ બધું સમજાવે છે. એમનું જ્ઞાન ખાલી થિયરી નથી, જીવંત અનુભવ છે.
ખૂબ સરસ. તો હવે એમના પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. ક્લેનરમેન શરીર રચનાને કઈ રીતે જુએ છે? શું એ ખાલી ભાગોના નામ ગોખવાની વાત છે?
ના ના, બિલકુલ નહીં. ક્લેનરમેનનું મુખ્ય તર્ક જ એ છે કે શરીર રચના એ કોઈ ભાગોની લિસ્ટ નથી, પણ એક ડાયનામિક, એકબીજા સાથે જોડાયેલા તંત્રોનો અભ્યાસ છે. એમનો જે કોર પ્રિન્સિપલ છે તે બંધારણ કાર્ય નક્કી કરે છે, એટલે કે સ્ટ્રક્ચર ડિક્ટેટ્સ ફંક્શન. કોઈ પણ અંગની જે રચના છે એ એના કાર્યને બંધ બેસતી જ હોય. અને આ રચના કંઈ આજકાલની નથી, લાખો વર્ષોની જે ઉત્ક્રાંતિ થઈ છે એનું પરિણામ છે. આપણું શરીર તો જાણે એક ચાલતું ફરતું જીવંત મ્યુઝિયમ છે.
વાહ, આ ખરેખર રસપ્રદ છે. તો એમ કહી શકાય કે આ પુસ્તક પેલી જે ગેરસમજ છે કે શરીર રચના તો સૂકો વિષય છે, ખાલી ડોક્ટરો માટે જ છે, એને દૂર કરે છે?
હા, ચોક્કસપણે. ઘણા લોકોને એનાટોમીથી ડર લાગે, બહુ અઘરો વિષય લાગે, પણ ક્લેનરમેન એને એક ડિઝાઇન, એન્જિનિયરિંગ અને આમ તો સ્થિતિસ્થાપકતાની એક વાર્તા તરીકે રજૂ કરે છે. એ મૂળભૂત વિજ્ઞાન અને ક્લિનિકલ પ્રેક્ટિસ વચ્ચેની જે ખાઈ છે એને પૂરવાનો પ્રયત્ન કરે છે, જેથી સામાન્ય વાચક પણ એને સમજી શકે, એની કદર કરી શકે.
અને પુસ્તક વાચકને કઈ પ્રકારની સફર પર લઈ જાય છે આમ શરૂઆતથી અંત સુધી?
શરૂઆત થાય છે શરીર રચનાની ભાષા સમજવાથી, મતલબ કે કયા ચોક્કસ શબ્દો વપરાય છે. પછી આપણે મૂળભૂત એકમ પર જઈએ છીએ, એટલે કે કોષ અને પેશીઓ. અને પછી ત્યાંથી એકદમ પદ્ધતિસર રીતે એક પછી એક મુખ્ય અંગ પ્રણાલીઓ, જેમ કે કંકાલતંત્ર, સ્નાયુતંત્ર, ચેતાતંત્ર વગેરે, એની શોધખોળ કરીએ છીએ. ભાર એ વાત પર છે કે દરેક સિસ્ટમ કેવી રીતે કામ કરે છે અને બહુ અગત્યનું, એ બીજી સિસ્ટમો સાથે કેવી રીતે જોડાયેલી છે. આખો હેતુ એ છે કે વાચકમાં એક આશ્ચર્યનો ભાવ જાગે અને શરીર કઈ રીતે કામ કરે છે એની ઊંડી સમજ કેળવાય.
ચાલો તો થોડા ઊંડાણમાં જઈએ. તમે હમણાં શરીર રચનાની ભાષાનો ઉલ્લેખ કર્યો. આ શા માટે આટલું મહત્વનું છે? શું આપણી રોજબરોજની ભાષા પૂરતી નથી?
સારો પ્રશ્ન છે. જુઓ, વિચારો કે તમે કોઈને ફોન પર રસ્તો બતાવી રહ્યા છો. હવે જો તમે એમ કહો કે થોડું આગળ જઈને વળી જજો, તો એ કેટલું અસ્પષ્ટ છે. ક્યાં વળવાનું, કેટલું આગળ?
હા બરાબર.
પણ જો તમે કહો કે અહીંથી 100 મીટર સીધા ઉત્તરમાં જાઓ અને પછી પૂર્વ તરફ વળો તો એ એકદમ ચોક્કસ છે. શરીર રચનામાં પણ બસ આવું જ છે. ડોક્ટરો, વૈજ્ઞાનિકો જ્યારે શરીરના કોઈ ચોક્કસ ભાગ કે દિશાની વાત કરતા હોય ત્યારે કોઈ ગેરસમજ ન થાય એ માટે એક સ્ટેન્ડર્ડ ચોક્કસ ભાષા હોવી ખૂબ જરૂરી છે.
અચ્છા, એટલે કે કોઈ એક સ્ટેન્ડર્ડ રેફરન્સ પોઈન્ટ જેવું.
બરાબર પકડ્યું. એને એનાટોમિકલ પોઝિશન કહેવાય. જાણે કોઈ વ્યક્તિ એકદમ સીધી ઊભી હોય, પગ ભેગા રાખ્યા હોય, હાથ શરીરની બાજુમાં અને હથેળીઓ આગળની તરફ ખુલ્લી હોય, આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જ બધા દિશા સૂચક શબ્દો વપરાય છે. દાખલા તરીકે માથા તરફ હોય તો સુપિરિયર, પગ તરફ હોય તો ઇન્ફિરિયર, શરીરની વચ્ચેની લાઇનની નજીક તો મીડિયલ અને એનાથી દૂર બાજુ પર તો લેટરલ. આ બધા શબ્દો ડોક્ટરને એ કહેવામાં મદદ કરે છે કે ભાઈ દુખાવો કે ગાંઠ બરાબર કઈ જગ્યાએ છે.
અને પેલા કાલ્પનિક પ્લેન્સ એટલે કે સમતલ વિશે શું, એનો શું ઉપયોગ?
હા, એ પણ બહુ મહત્વનું છે. શરીરને જાણે કાપીને અંદર જોવું હોય તો 3 મુખ્ય કાલ્પનિક પ્લેન એટલે કે સમતલની કલ્પના કરાય છે. એક છે સેજિટલ પ્લેન, જે શરીરને ડાબા અને જમણા ભાગમાં વહેંચે, જાણે રોટલીને વચ્ચેથી ઊભી કાપીએ. બીજું કોરોનલ પ્લેન, જે આગળ અને પાછળના ભાગમાં વહેંચે, જાણે સ્ટેજ પરનો પડદો હોય એમ.
ઓકે.
અને ત્રીજું છે ટ્રાન્સવર્સ પ્લેન, જે ઉપર અને નીચેના ભાગમાં વહેંચે, જાણે કે કેકનો આડો સ્લાઈસ કરીએ. આનાથી શરીરની અંદરની રચનાઓનું સ્થાન એકબીજાના સંદર્ભમાં સમજવામાં બહુ સરળતા રહે છે. અને હા, ક્લેનરમેન એ પણ યાદ અપાવે છે કે પુસ્તકોમાં જે બતાવાય છે એ આદર્શ રચના છે. વાસ્તવિક શરીરોમાં થોડી ઘણી ભિન્નતા તો હોય જ, અને આ ભિન્નતા સમજવી એ પણ ડોક્ટરો માટે જરૂરી છે.
બરાબર. તો આ ભાષા સમજ્યા પછી પુસ્તક આપણને કોષો અને પેશીઓ પર લઈ જાય છે. શરીરના આ જે બેઝિક બિલ્ડિંગ બ્લોક્સ છે એના વિશે શું જાણવું જરૂરી છે?
શરીરનો નાનામાં નાનો જીવંત એકમ એટલે કોષ. ક્લેનરમેન એની મૂળભૂત રચના સમજાવે છે, જેમ કે કોષપટલ, જે એક જાતનો દરવાજો છે, અંદર બહાર શું જશે એ નક્કી કરે. પછી ન્યુક્લિયસ, જેમાં આપણું બધું ડીએનએ એટલે કે આપણી આખી બ્લુપ્રિન્ટ સચવાયેલી હોય છે. અને મિટોકોન્ડ્રિયા, જે ઊર્જા બનાવે, જાણે આપણા કોષનું પાવરહાઉસ. પણ સૌથી રસપ્રદ વાત જે છે એ છે કોષ વિભેદન એટલે કે સેલ ડિફરન્શિએશન.
એ શું છે?
જો શરૂઆતમાં ગર્ભાવસ્થામાં બધા કોષો લગભગ સરખા હોય છે, પણ પછી જેમ વિકાસ થાય તેમ તે અલગ અલગ વિશિષ્ટ કાર્યો કરવા માટે બદલાય છે. અને એમાંથી મુખ્ય 4 પ્રકારની પેશીઓ એટલે કે ટિશ્યુઝ બને છે.
કઈ 4 પ્રકારની પેશીઓ?
પહેલી છે એપિથિલિયલ પેશી. એ શરીરની સપાટીઓ, જેમ કે આપણી ચામડી અને અંગોની અંદરની સપાટી, એનું આવરણ બનાવે છે. બીજી છે કનેક્ટિવ પેશી, જેનું કામ છે જોડવાનું અને આધાર આપવાનું, જેમ કે હાડકા, લોહી, કાર્ટિલેજ, ચરબી, આ બધું કનેક્ટિવ ટિશ્યુ છે.
અચ્છા.
ત્રીજી છે મસલ પેશી એટલે કે સ્નાયુ પેશી. એના કોષો સંકોચાઈ શકે છે અને એનાથી જ આપણે હલનચલન કરી શકીએ છીએ. અને ચોથી છે નર્વસ પેશી એટલે કે ચેતા પેશી, જે સંદેશાવ્યવહારનું, કમ્યુનિકેશનનું કામ કરે છે. આ 4 પ્રકારની પેશીઓ જ અલગ અલગ પ્રમાણમાં ભેગી મળીને આપણા અંગો અને આખું શરીર બનાવે છે. એટલે સૂક્ષ્મ લેવલથી શરૂ કરીને આખા શરીર સુધીનું આ જોડાણ ખરેખર અદ્ભુત છે.
વાહ. હવે મુખ્ય અંગ પ્રણાલીઓ પર આવીએ. તમે કહ્યું એમ ક્લેનરમેન બંધારણ કાર્ય નક્કી કરે છે અને સિસ્ટમ્સનું એકીકરણ પર ભાર મૂકે છે. તો ચાલો ત્વચા એટલે કે ઇન્ટેગ્યુમેન્ટરી સિસ્ટમથી શરૂ કરીએ. એ ખાલી કવર જ છે કે એનાથી વિશેષ કંઈક?
ઓ, ઘણો વિશેષ. ત્વચા તો આપણા શરીરનું સૌથી મોટું અંગ છે, ખબર છે? એના 3 મુખ્ય સ્તરો છે, એપિડર્મિસ, ડર્મિસ અને હાઇપોડર્મિસ. હવે એની રચના જુઓ. સૌથી બહારનું જે એપિડર્મિસ છે, એકદમ મજબૂત વોટરપ્રૂફ અવરોધ જેવું છે. એ આપણને બહારના જંતુઓ, કેમિકલ્સ અને પાણી ગુમાવવાથી બચાવે છે. આ થયું બંધારણ કાર્ય નક્કી કરે છે.
બરાબર.
પછી ડર્મી સ્તરમાં રક્તવાહિનીઓ અને પરસેવાની ગ્રંથિઓ છે. એ શરીરનું તાપમાન નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ગરમી લાગે તો પરસેવો વળે, ઠંડી લાગે તો રક્તવાહિનીઓ સંકોચાય. આ થયો હોમિયોસ્ટેસિસ. વળી એમાં જ્ઞાનતંતુઓના છેડા હોય છે જે સ્પર્શ, દબાણ, ગરમી ઠંડીનો અનુભવ કરાવે છે. અને હા, એ સૂર્યપ્રકાશની હાજરીમાં વિટામિન ડી પણ બનાવે છે. એટલે જુઓ, ખાલી કવર નથી પણ રક્ષણ, સંવેદના, તાપમાન નિયમન, વિટામિન ઉત્પાદન, કેટલા બધા કાર્યો કરે છે.
અદ્ભુત. અને હવે મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમ, એટલે કે હાડકા અને સ્નાયુઓ. આ તો ક્લેનરમેનની સ્પેશિયાલિટી છે. અહીં બંધારણ કાર્ય નક્કી કરે છે કેવી રીતે દેખાય છે?
અહીં તો ઉત્તમ ઉદાહરણો છે. આપણું કંકાલતંત્ર, જેમાં લગભગ 206 હાડકા છે, એ શરીરને એક મજબૂત માળખું આપે છે, આધાર આપે છે. અને જે નાજુક અંગો છે, જેમ કે મગજ, હૃદય, ફેફસા, એનું રક્ષણ કરે છે. ખોપરી મગજનું રક્ષણ કરે, સીધું ઉદાહરણ.
હા.
પછી હાડકાની અંદરની રચના જુઓ. બહારથી એકદમ સખત કોમ્પેક્ટ બોન હોય, પણ અંદરથી સ્પોન્જી બોન હોય, જે હલકું છતાં મજબૂત હોય. આનાથી વજન ઓછું રહે પણ મજબૂતી જળવાઈ રહે. હવે સાંધા જુઓ, ખાસ કરીને હલનચલનવાળા સાઇનોવિયલ સાંધા, જેમ કે ઘૂંટણ કે ખભો. એમાં બે હાડકાના છેડા પર લીસું કાર્ટિલેજ હોય જે ઘર્ષણ ઘટાડે. વચ્ચે સાઇનોવિયલ ફ્લુઇડ નામનું પ્રવાહી હોય જે લુબ્રિકેશન આપે અને લિગામેન્ટ્સ નામના પટ્ટા હાડકાને જોડી રાખે. આ બધી રચના શા માટે? સરળ, સ્થિર અને દુખાવા વગરની હલનચલન માટે. સ્ટ્રક્ચર ડિક્ટેટ્સ ફંક્શન.
અને સ્નાયુઓનું શું?
શરીરમાં લગભગ 600 જેટલા સ્નાયુઓ છે. મોટાભાગના સ્કેલેટલ મસલ્સ છે જે આપણી ઈચ્છા પ્રમાણે કામ કરે છે. એ ટેન્ડન્સ નામના મજબૂત દોરડા જેવા બંધારણથી હાડકા સાથે જોડાયેલા હોય છે અને એમનું કામ હંમેશા જોડીમાં થાય. જેમ કે હાથ વાળવો હોય તો બાયસેપ્સ સ્નાયુ સંકોચાય, પણ એ જ સમયે એની વિરુદ્ધનો ટ્રાઇસેપ સ્નાયુ રિલેક્સ થાય. અને હાથ સીધો કરવો હોય તો ઉલટું થાય.
અચ્છા, એટલે ખેંચાણ અને સંકોચન.
બરાબર. અને એમનું કામ ખાલી હલનચલન કરાવવાનું નથી, શરીરની મુદ્રા એટલે કે પોસ્ચર જાળવી રાખવાનું અને ઠંડી લાગે ત્યારે ધ્રુજારી દ્વારા ગરમી ઉત્પન્ન કરવાનું કામ પણ સ્નાયુઓ કરે છે.
ક્લેનરમેન સર્જન હોવાના નાતે એ પણ સમજાવે છે કે આ મિકેનિક્સમાં કંઈ ગડબડ થાય, કોઈ ભાગ પર વધારે પડતું દબાણ આવે તો કેવી રીતે ફ્રેક્ચર થાય કે સાંધાની ઈજાઓ થાય.
અને હા, અહીં પેલું ઉત્ક્રાંતિનું સમાધાન પણ છે. આપણે બે પગે સીધા ચાલવા માંડ્યા એટલે કરોડરજ્જુ એસ આકારની બની, જે શોક એબ્ઝોર્બર જેવું કામ કરે. પણ આ જ રચનાને કારણે આપણને કમરનો દુખાવો થવાની શક્યતા પણ વધી ગઈ. એક સમાધાન પણ સાથે એક નબળાઈ.
ખૂબ જ રસપ્રદ. ચલો હવે શરીરના કમાન્ડ સેન્ટર તરફ જઈએ. ચેતાતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમ, આટલી બધી અલગ અલગ ક્રિયાઓનું સંકલન એ કેવી રીતે કરતું હશે?
ચેતાતંત્ર તો ખરેખર અજાયબી છે. ક્લેનરમેન એને મુખ્ય બે ભાગમાં વહેંચીને સમજાવે છે. એક છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે કે CNS, જેમાં મગજ અને કરોડરજ્જુ આવે. આ આપણું મુખ્ય કંટ્રોલ ટાવર છે. અને બીજું છે પેરિફેરલ નર્વસ સિસ્ટમ એટલે કે PNS. એમાં CNSમાંથી નીકળતા અને આખા શરીરમાં ફેલાતા અસંખ્ય જ્ઞાનતંતુઓ આવે, જે સંદેશા લાવવા અને લઈ જવાનું કામ કરે છે. આ આખી સિસ્ટમનો મૂળભૂત એકમ છે ન્યુરોન એટલે કે ચેતાકોષ.
અને આ ન્યુરોન્સ એકબીજા સાથે વાતચીત કેવી રીતે કરે છે?
ન્યુરોન્સ વીજળિક સંકેતો અને રાસાયણિક સંદેશવાહકો દ્વારા એકબીજા સાથે વાત કરે છે. જ્યાં બે ન્યુરોન મળે છે એ જોડાણ બિંદુને સિનેપ્સ કહેવાય. આવા લાખો કરોડો જોડાણોનું એક જટિલ નેટવર્ક બનેલું છે. અને આ નેટવર્ક જ આપણા વિચારો, યાદશક્તિ, લાગણીઓ અને બધી શારીરિક ક્રિયાઓનું સંચાલન કરે છે. અહીં પેલી એકીકરણ, ઇન્ટિગ્રેશનની થીમ સ્પષ્ટ દેખાય છે. ચેતાતંત્ર શરીરના દરેક ભાગ પાસેથી માહિતી મેળવે છે, એનું વિશ્લેષણ કરે છે અને પછી યોગ્ય પ્રતિભાવ મોકલે છે.
કોઈ ઉદાહરણ?
દાખલા તરીકે, આપણે અજાણતા કોઈ ગરમ વસ્તુને અડી જઈએ તો તરત જ હાથ પાછો ખેંચાઈ જાય છે. આ એક રિફ્લેક્સ ક્રિયા છે. એમાં સ્પર્શની સંવેદના પીએનએસ દ્વારા કરોડરજ્જુ સીએનએસ સુધી પહોંચે છે. ત્યાંથી તરત જ હાથના સ્નાયુઓને સંકોચાવાનો સંદેશો પાછો પીએનએસ દ્વારા જાય છે અને હાથ ખસી જાય છે. આ બધું સેકન્ડના પણ નાના ભાગમાં થઈ જાય છે. અને સ્ટ્રોક જેવી બીમારીઓ આપણને બતાવે છે કે મગજના ચોક્કસ ભાગો ચોક્કસ કાર્યો સાથે જોડાયેલા છે. જો મગજના બોલવા માટે જવાબદાર ભાગને નુકસાન થાય તો વ્યક્તિની બોલવાની ક્ષમતા જતી રહે છે.
ખરેખર અદ્ભુત સંકલન છે. અને હવે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ એટલે કે રુધિરાભિસરણ તંત્રનું શું? એને શરીરનું પરિવહન નેટવર્ક કહી શકાય.
હા, ચોક્કસ. આ સિસ્ટમ આપણા શરીરની કુરિયર સર્વિસ જેવી છે. એના મુખ્ય ઘટકો છે હૃદય, જે પંપનું કામ કરે છે, રક્તવાહિનીઓ એટલે કે ધમની, શીરા અને કેશિકાઓ, જે પાઇપલાઇન જેવી છે, અને રક્ત, જે માલસામાન એટલે કે ઓક્સિજન, પોષક તત્વો, હોર્મોન્સ વગેરેનું વહન કરે છે. હૃદય એક અદ્ભુત પંપ છે. એના ચાર ખંડો, બે કર્ણક અને બે ક્ષેપક, અને વાલ્વની રચના એટલી ચોક્કસ છે કે લોહી હંમેશા એક જ દિશામાં વહે અને યોગ્ય સમય યોગ્ય દબાણથી આખા શરીરમાં પહોંચે. ફરીથી, સ્ટ્રક્ચર ડિક્ટેટ્સ ફંક્શન.
બરાબર.
ધમનીઓ શુદ્ધ ઓક્સિજનવાળું લોહી હૃદયથી દૂર લઈ જાય. શીરાઓ વપરાયેલું ઓછો ઓક્સિજન અને વધુ કાર્બન ડાયોક્સાઇડવાળું લોહી પાછું હૃદય તરફ લાવે. અને આ બંનેને જોડતી અત્યંત બારીક કેશિકાઓ છે, જ્યાં ખરેખર કોષો અને લોહી વચ્ચે ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, પોષક તત્વો અને કચરાની આપલે થાય છે.
અને આ સિસ્ટમનું અન્ય સિસ્ટમો સાથેનું જોડાણ, ખાસ કરીને શ્વસન તંત્ર સાથે,
ખૂબ જ મહત્વનું જોડાણ છે. જુઓ, રુધિરાભિસરણ તંત્ર ઓક્સિજન પહોંચાડે છે, પણ એ ઓક્સિજન આવે છે ક્યાંથી? શ્વસન તંત્રમાંથી. ફેફસા હવામાંથી ઓક્સિજન શોષીને લોહીમાં ભેળવે છે. આ ઓક્સિજનવાળું લોહી હૃદયમાં જાય છે અને ત્યાંથી આખા શરીરમાં પંપ થાય છે. સાથે સાથે શરીરમાં કોષો દ્વારા ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ લોહી દ્વારા પાછો ફેફસા સુધી આવે છે અને ઉચ્છવાસ દ્વારા બહાર નીકળી જાય છે. એટલે આ બંને સિસ્ટમ એકબીજા વગર ચાલી જ ન શકે. આ છે તંત્રોનું એકબીજા પર અવલંબન, સિસ્ટમ ઇન્ટરડિપેન્ડન્સનું શ્રેષ્ઠ ઉદાહરણ. આપણે જે નાડી તપાસીએ છીએ કે બ્લડ પ્રેશર માપીએ છીએ, એ આ સિસ્ટમ કેટલી સારી રીતે કામ કરી રહી છે એનો જ ખ્યાલ આપે છે.
પુસ્તકમાં શ્વસન, પાચન, મૂત્રપિંડ જેવી બીજી સિસ્ટમોની પણ ચર્ચા હશે જ, અને ત્યાં પણ આ જ સિદ્ધાંતો, બંધારણ, કાર્ય, એકીકરણ લાગુ પડતા હશે. જેમ કે પાચનતંત્રમાં ખોરાક શોષવા માટે આંતરડાની અંદર લાખો આંગળી જેવા વિલી હોય છે, જે સપાટીનું ક્ષેત્રફળ અનેક ગણું વધારી દે છે. પણ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને ક્લિનરમેન શરીર રચનાના ભવિષ્ય વિશે શું કહે છે? કઈ આશાસ્પદ દિશાઓ?
હા, એ ભવિષ્ય વિશે પણ વાત કરે છે અને એ આશાવાદી છે. એક તો નોન ઇન્વેસિવ ઇમેજિંગ ટેકનોલોજી, જેમ કે MRI, CT સ્કેન, PET સ્કેન. આના કારણે હવે આપણે પહેલાની જેમ માત્ર મૃત શરીરનો અભ્યાસ કરવાને બદલે જીવંત, કાર્યરત શરીરમાં અંગોને અને તેમની ક્રિયાઓને જોઈ શકીએ છીએ. આનાથી નિદાન અને સારવારમાં જબરદસ્ત ક્રાંતિ આવી છે.
ખરું.
બીજું, રીજેનરેટિવ મેડિસિન અને ટિશ્યુ એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રો ખૂબ ઝડપથી વિકસી રહ્યા છે. ભવિષ્યમાં એવું બની શકે કે આપણે ક્ષતિગ્રસ્ત પેશીઓ કે કદાચ આખા અંગોને રિપેર કરી શકીએ અથવા લેબોરેટરીમાં ફરીથી ઉગાડી શકીએ. આ બધું હજી શરૂઆતના તબક્કામાં છે, પણ શક્યતાઓ ઘણી છે.
તો આટલી વિસ્તૃત ચર્ચા પછી જો આપણે ક્લેનરમેનના કાર્યનો મુખ્ય સંદેશા તારવવા હોય તો કયા કહી શકાય? આમ ટૂંકમાં 3-5 મુખ્ય શીખ.
મને લાગે છે કે 5 મુખ્ય મુદ્દાઓ છે.
બંધારણ કાર્ય નક્કી કરે છે. આ તો પાયાનો સિદ્ધાંત. દરેક રચનાનો કોઈ હેતુ છે. હાડકા કેમ પોલા છે, સ્નાયુઓ કેમ જોડીમાં કામ કરે છે, દરેકનો જવાબ એના કાર્યમાં છુપાયેલો છે.
બરાબર.
બીજું, શરીર એક સંકલિત તંત્ર છે. સિસ્ટમ્સ એકલી નથી, બધું જોડાયેલું છે. હૃદય ફેફસા વગર નકામું, ફેફસા હૃદય વગર. તણાવ, નર્વસ સિસ્ટમ, પાચન, પાચનતંત્ર બગાડી શકે છે. આ ઇન્ટરકનેક્શન સમજવું જરૂરી છે.
હા.
ત્રીજું, હોમિયોસ્ટેસિસ એટલે કે આંતરિક સંતુલન.
શરીર સતત અંદરનું વાતાવરણ, તાપમાન, પાણીનું પ્રમાણ, પીએચ જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે, ભલે બહાર ગમે તે થાય. પરસેવો વળવો, તરસ લાગવી, શ્વાસ ઊંડો થવો, આ બધું એ સંતુલન જાળવવા માટે જ છે.
ચોથું,
ઉત્ક્રાંતિની છાપ. આપણું શરીર કે પરફેક્ટ ડિઝાઇન નથી, એ લાખો વર્ષોના અનુકૂલનો અને સમાધાનોનું પરિણામ છે. બે પગે ચાલવાના ફાયદા છે તો કમરના દુખાવાનું રિસ્ક પણ છે. ઢાપણની દાઢ હવે ઉપયોગી નથી પણ હજી આવે છે અને તકલીફ આપે છે. આ ભૂતકાળની નિશાનીઓ છે.
અને પાંચમું,
તબીબી સુસંગતતા. શરીર રચનાનું જ્ઞાન એ ખાલી એકેડેમિક વિષય નથી, એ સારા ડોક્ટર બનવાનો પાયો છે અને સામાન્ય માણસ માટે પણ. પોતાની બીમારી સમજવા, ડોક્ટર સાથે સારી રીતે વાત કરવા અને સારવારના વિકલ્પો સમજવા માટે આ જાણકારી ખૂબ ઉપયોગી છે.
પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે યાદ રહી જાય. આપણે એને સીધા કોટ્સ તરીકે નથી લેતા, પણ એનો જે ભાવ છે એને રજૂ કરીએ તો. એક વિચાર એવો છે કે સ્વરૂપ કાર્યને સેવા આપવા માટે અસ્તિત્વ ધરાવે છે. કેટલું સરળ અને સચોટ.
હા, એકદમ. અને બીજો જે વિચાર છે કે શરીર એ ભાગોની સૂચિ નથી, પરંતુ એકબીજા સાથે જોડાયેલા તંત્રોની સિમ્ફની છે. આ જે એકીકરણની વાત છે એને કેટલી સુંદર રીતે કહી છે. જાણે દરેક અંગ પોતાનું વાદ્ય વગાડે છે, પણ બધું મળીને એક સુમેળભર્યું સંગીત બને છે.
મને પેલો વિચાર પણ બહુ ગમ્યો કે આપણી શરીર રચના એ આપણા ઉત્ક્રાંતિના ભૂતકાળનું જીવંત સંગ્રહાલય છે. જાણે આપણે આપણી અંદર આખો ઇતિહાસ લઈને ફરી રહ્યા છીએ.
બરાબર. અને વ્યવહારુ દૃષ્ટિએ તબીબી કુશળતા શરીર રચનાની સાક્ષરતાથી શરૂ થાય છે. આ વાત ડોક્ટરો અને દર્દીઓ બંને માટે એટલી જ મહત્વની છે. અને પેલી વાત પણ કે ભિન્નતા સામાન્ય છે. દરેકનું શરીર પુસ્તકમાં બતાવ્યું હોય એવું જ બરાબર ના હોય. આ સમજ પણ બહુ જરૂરી છે.
તો હવે અંતે આ બધું જ્ઞાન સામાન્ય વ્યક્તિને રોજબરોજના જીવનમાં ખરેખર કઈ રીતે ઉપયોગી થઈ શકે, થોડા નક્કર ઉદાહરણો આપી શકો?
ચોક્કસ, ઘણી રીતે ઉપયોગી થઈ શકે. પહેલું અને સૌથી અગત્યનું, વ્યક્તિગત સ્વાસ્થ્ય સંચાલનમાં. ધારો કે ડોક્ટર કે તમને ટેન્ડિનાઇટિસ થયું છે. જો તમને ખબર હોય કે ટેન્ડન શું છે અને એનું કામ શું છે, તો તમે સમજી શકો કે શા માટે આરામ જરૂરી છે, કઈ કસરતો ટાળવી જોઈએ. ડોક્ટર સાથેની વાતચીત વધુ સારી થાય.
હા, એ તો ખરું.
બીજું, શારીરિક પ્રવૃત્તિઓમાં સુધારો. તમે જિમમાં જાઓ, યોગા કરો કે રમત રમો. જો તમને ખબર હોય કે કઈ કસરતથી કયા સ્નાયુઓ વપરાય છે, સાંધા પર કેવી અસર પડે છે, તો તમે યોગ્ય ટેકનિક વાપરી શકો અને ઈજાઓથી બચી શકો. જેમ કે વેઇટ લિફ્ટિંગ વખતે કમર સીધી રાખવી કેમ જરૂરી છે એ સમજાય.
અને પેલું સ્વાસ્થ્ય અંગેના ખોટા દાવાઓનું શું, એનાથી બચવામાં મદદ મળે?
બિલકુલ. આજકાલ ઇન્ટરનેટ પર ફલાણું ખાવાથી બધી બીમારી મટી જશે, કે આ ડિટોક્સ ડ્રિંકથી શરીર સાફ થઈ જશે જેવા દાવાઓ બહુ જોવા મળે છે. પણ જો આપણને શરીર રચના અને શરીર ક્રિયા વિજ્ઞાનની થોડી સમજ હોય, આપણને ખબર હોય કે આપણી કિડની અને લિવર કેટલું અદ્ભુત રીતે શરીરને સાફ કરવાનું કામ કરે છે, તો આપણે આવા દાવાઓ પર સહેલાઈથી વિશ્વાસ ન કરીએ, સવાલ પૂછી શકીએ.
એટલે કે એક પ્રકારની વૈજ્ઞાનિક વિચારસરણી કેળવાય.
હા, અને સૌથી મોટી વાત મને લાગે છે કે આ જ્ઞાનથી આપણા પોતાના શરીર પ્રત્યે એક ઊંડી કદર અને જાગૃતિ આવે છે. આપણને સમજાય છે કે આપણું શરીર કેટલું જટિલ, કેટલું અદ્ભુત અને કેટલું સ્થિતિસ્થાપક છે. અને પછી આપણે એની વધુ સારી સંભાળ લેવા માટે આપોઆપ પ્રેરાઈએ છીએ.
આ સમગ્ર ચર્ચા પછી મને વ્યક્તિગત રીતે જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ એ છે કે આપણું શરીર ખરેખર કેટલું લોજિકલ છે. એમ જ કંઈ નથી બન્યું. દરેક રચના પાછળ કોઈ ન કોઈ કારણ છે, કોઈ કાર્ય છે. અને પેલી ઉત્ક્રાંતિની વાત કેવી રીતે લાખો વર્ષોમાં સમસ્યાઓ ઉકેલાય છે, પણ સાથે સાથે નવા સમાધાનો અને ક્યારેક નવી નબળાઈઓ પણ ઊગી થઈ છે, એ વિચારવા જેવું છે.
અને મને લાગે છે કે ક્લેનરમેનનું કાર્ય જે સૌથી મોટો સંદેશ આપે છે એ છે કે શરીર રચનાનું જ્ઞાન ડરાવણું કે અઘરું નથી, પણ એ ખરેખર સશક્તિકરણ કરનારું છે, એમ્પાવરિંગ છે. એ આપણને આપણા પોતાના શરીર વિશે વધુ જાણકાર બનાવે છે, આપણને વધુ સક્ષમ બનાવે છે. આપણા શરીરની આ જે આખી સિમ્ફની છે એને સમજવી એ ખરેખર એક આનંદનો અને અચરજનો અનુભવ છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.